સાધનનો પણ સંકલ્પ કરવાનો હોય છે. સંકલ્પ એટલે દ્રઢ મનોબળ, લક્ષ્યને પહોંચવા માટેની આપણી એકાગ્રતા, બીજા શબ્દમાં કે સુરતા. આપણી બધી જ વૃત્તિઓ સુરત થાય, સરસ રીતે કેન્દ્રિત થાય, એકાગ્ર બને. તો એ એકાગ્ર થવા માટે એકમાત્ર સાધન ભજન, જેને કહેવાય ઈશ્વર ભજન, આત્માનુસંધાન, એ સાધન ભજન, જેને જય મહારાજે કહ્યું સાધન સદગુરુનું. સદગુરુ જે આપે સાધન ઉત્તમ અવસ્થાનું, ઉત્તમ કક્ષાનું, કે જેમાં આપણું કલ્યાણ હોય, જીવનનું શ્રેય હોય, એને એના જીવનની અંદર હંમેશા કઈક સાત્વિકતાની અનુભૂતિ થાય એવું સાધન આપે છે. અને એ સાધન દ્વારા માણસ પોતાના જીવનની શાંતિ, પોતાના જીવનનું સુખ ખૂબ સારામાં સારી રીતે મેળવી માણી અને અનુભવી શકે. એ અનુભવને માટે કહ્યું અનુભવ ઉર ઉપજે જાય. કોઈ પણ બાબતને, કોઈ પણ કાર્યની, કોઈ પણ પરિસ્થિતિ કે પ્રસંગનો અનુભવ હોવો જોઈએ. અને એ અનુભવ આપણા પોતાના અંતઃકરણમાં તૈયાર થવો જોઈએ. કોઈ પણ કાર્યને આપણે કરવા માંડીએ, એનો અનુભવ થતો જાય, અનુભવ થતો જાય, અને એમાંથી આપણા પોતામાં જ આપણને એક સાચી સૂઝ, સાચી સમજ આવે આપણને કે નહીં આ માર્ગ બરાબર છે અને એ જ શ્રેય કલ્યાણકારી છે. અને જીવનની અંદર સદ અસદ અનુભવો બંને થવાના છે, સારા અનુભવો પણ થવાના, કડવા ને ખોટા અનુભવો પણ થવાના. એટલે જીવનની દરેકે દરેક અનુભવની ઓળખ આપણી પાસે હોવી જોઈએ. સારા ખોટા દરેક અનુભવો આપણા જીવનની અંદર સમજાવવા જોઈએ, એની નોંધ રહે. તો અનુભવ ઉર ઉપજે, બહારથી નથી આવતા. કોઈ પણ આપણા ઉદ્ગારો, આવેગો અંદરથી જ ઉભા થતા હોય છે. ગમા અણગમાના, માન અપમાનના, સુખ દુઃખના બધા જ આવેગો અંદરથી જ ઉઠતા હોય છે. ન ફાવ્યું તો દુઃખ થયું, વધારે અનુકૂળ તો સુખ થયું. તો આ બધો જ નિર્ણય અંતઃકરણમાં, હૃદયમાંથી થાય છે. એટલે જય મહારાજે કહ્યું કે અનુભવ ઉર ઉપજે. અનુભવ ઉત્પન્ન થવાનું સ્થાન ક્યાં? તો આપણું ઉર, આપણું હૃદય, આપણું અંતઃકરણ. અને એ અનુભવ મેળવવા માટે લાગણીઓ, પરિસ્થિતિ અને વૃત્તિઓ આ બધું જ સાથે કામ કરતું હોય છે. અને જ્યારે વૃત્તિઓ સાત્વિક હોય, ઉર્મીઓ પણ એ પ્રમાણે સાત્વિક થાય, ત્યારે પરિસ્થિતિ પણ સાત્વિક ઉપસ્થિત થઈ શકે. એના વડે જ પરિસ્થિતિને આપણે સાત્વિક બનાવવાની છે. આપણે પોતે જ સમજણપૂર્વક પરિસ્થિતિને આકાર આપવાનો છે. પણ આપણામાં સમજણ ના હોય તો પરિસ્થિતિનું નિર્માણ આપણે નહીં કરી શકીએ. અને માણસને પરિસ્થિતિનું નિર્માણ કરતા આવડવું જોઈએ, એને સમજાવવું જોઈએ પોતાનું જીવન. અને પોતાનું જીવન સમજાય ત્યાર પછી એ પરિસ્થિતિ અનુભવ, પરિસ્થિતિને ઉત્પન્ન કરે, સર્જે, પરિસ્થિતિ સર્જ્યા પછીથી એનો અનુભવ કરે. અને એ અનુભવની દરેકે દરેક નોંધ આપણા પોતાના જીવનમાં સદૈવ રહેવી જોઈએ કાયમને માટે. એટલે એના માટે કહ્યું અનુભવ ઉર ઉપજે. જ્યારે પણ આવી અનુભૂતિ આપણને પોતાને થાય એટલે આપણે સમજુ થયા, એ પરિસ્થિતિ આપણને સજાગ બનાવે, પછી ક્યાંય ભૂલ ન થવા દે, ઠોકર ન ખાવા દે, સમજે કે ભાઈ આ પરિસ્થિતિ આવી છે. એટલે અનુભવ માણસને ઘડે છે અને અનુભવનું ઘડતર માણસને સાચો રસ્તો બતાવી અને સુખ શાંતિ આપે છે. પણ આખી પરિસ્થિતિનું નિર્માણ કરતા આવડવું જોઈએ, શીખવું પડે. ન થાય એમ નહીં, પરિસ્થિતિ પ્રમાણે જો આપણે સમજીએ તો જરૂર કંઈક આપણે સારો અનુભવ કરીને કંઈક સાચું નિર્માણ કરી શકીશું. એટલે આપણા પોતાના જીવનમાં જ સૌથી પહેલા આપણને સમજાવવું જોઈએ, એનો અનુભવ થવો જોઈએ, અને એ સ્મૃતિપટ પર રહે, અને એનું નામ છે જ્ઞાન. જ્યારે પણ અનુભવની નોંધ લેવાય ત્યારે એ જ્ઞાન બની જાય, અને બીજા માણસો પણ આપણી પાસે એ અનુભવનું જ્ઞાન લેવા માટે તમે આપોને અમારે સમજવું છે, જરૂર છે. તો જ્યારે પણ આપણા જીવનની અંદર અનુભવ જાગ્રત થાય, આપણા પોતામાં જ અનુભવનો ઉદ્ભવ થાય, જેમ પર્વતમાંથી નદીનો ઉદ્ભવ થયો, ઉદ્ગમ થયો, ઉદ્ભવ થયો, એમ સહજ ભાવથી જ આપણા જીવનના અનેક પ્રસંગો, અનેક પરિસ્થિતિઓ આપણને સમજાવે, કંડારે, આપણે તૈયાર થઈએ. જેમ પથ્થરમાંથી આકૃતિ તૈયાર થાય, એમ અનુભવના ટાંકણા માણસને ઘડતા હોય છે. અનુભવના ટાંકણા વડે ખૂબ સુંદર ઓપ આપવામાં આવે તે મૂર્તિ સુંદર ઘડાય. એમ માણસ જીવનની સહન શક્તિ, અનુભૂતિ અને એના ટાંકણા એવા સરસ, એની ઉપરથી આખી આકૃતિ કરે કે આ તો બહુ સરસ છે. એક શિલ્પી પથ્થરમાંથી છે, પથ્થર જ ઠોકરો જ ખાયા કરે છે, રસ્તા વચ્ચે પડ્યો છે જંગલમાં, પણ કોઈ કલાકાર એ પથ્થરને લઈને બેસી જાય, એને કંડારવા માંડે, કંડારવા માંડે, નકશી આપવા માંડે. એ જ પથ્થરો રસ્તામાં પડ્યો તો ભાઈ ઓહો આ શું છે, કોની છે, કેટલી કિંમત લેવાની છે. લે, એક વાર ઠોકર ખાતો રસ્તાનો પથ્થરો આજે એમાં કિંમત ઉપજી ગઈ જે માગે આપવા માટે. તો અનુભવ ના ટાંકણા માણસને આકૃતિ આપતા હોય, કંડારે છે, ઓપ આપે છે. જે મહારાજે કહ્યું આપ ઓપે થી એમ ગાઈએ, પોતાના શોભ્યા આપ ઓપે થી, ઓપ આપવો, શોભવો, બહુ સરસ ઓપ આપ્યો છે. એમ આપણા જીવનને પણ સારો ઓપ મળે અનુભવ વડે, અને અનુભવના ટાંકણા આપણા જીવનને પહેલા તો આકરા લાગશે, ખૂબ આકરા લાગશે કે હજુ હજુ કઈ બાકી રહ્યું, આ ઝીણ ઝીણા ઝીણા ટાંક, પણ હા જરૂર ના છે. નાનામાં નાની પરિસ્થિતિ આપણને ઘડે છે, અને એ જે નાની નાની બાબતોમાં જે ઘાટ કાઢવામાં આવે એનાથી જ સુંદર ઓપ આવતો હોય છે. અનુભવ ઉર ઉપજે જ્યારે, તો તમે શોભવાના છો, દીપવાના છો કે આ માણસ કેટલો બધો અનુભવી છે, કેવો ઠરેલ માણસ છે. અનુભવી હોય અને ઠરેલ હોય એની કિંમત કેટલી થઈ જાય. તો આખા જીવનને જે મહારાજે મૂક્યું શાની સાથે, અનુભવની સાથે મૂક્યું. લો આ અનુભવ પ્રમાણે આગળ ચાલો, અનુભવ પ્રમાણે કામ કરો, અનુભવને સમજો. બસ જ્યારે જ્યારે પણ આપણા પોતાની અંદર અનુભવ જાગે ઉગે ત્યારે ત્યારે જેમ વૃક્ષ ઉપર ફળ આવે, ફૂલ આવે, ફળ આવે અને ખૂબ સરસ લચે ને શોભે, એમ અનુભવી માણસ પણ શોભતો હોય છે. અનુભવી વકીલ હોય બહુ સારા તો લોકો એની પાસે જશે, ના ચાલો ને, એ વકીલ બહુ સારા છે, બહુ અનુભવી છે. એની એક ડાક્ટર છે, વૈદ છે, આ બધા છે. આપણે નવા પાસે નહીં જઈએ, માદા પડીશું, કઈક જરૂર પડશે તો કોઈ જૂના ડોક્ટર પાસે જઈએ. ચાલો, બહુ સારા છે, આપણા છે, અનુભવી છે, બહુ સારો વાત છે. અનુભવી બસ. તો અનુભવ કેટલું બધું કામ કરે છે. દરેકે દરેક વ્યક્તિના જીવનનો અનુભવ દરેકના જીવનમાં કામ આપે છે જ. પછી જેવી એની વૃત્તિ સેવા અનુભવ લેશે, અને એ પ્રમાણે માણસ ઘડાશે. એકવાર રેલવેમાં બે જુવાનિયા ભેગા થઈ ગયા, પણ એમનું કામ હતું ખિસ્સા કાતરવાનું છે, ચોરી કરવાનું છે. તો બંનેને બધા બંને પરિચયમાં આવ્યા, એમનો લગ્ન થયા, એમાંથી એમને સંતાન પ્રાપ્ત થયું. તો સંતાનને એની પ્રસૂતિ કરાવવા માટે હોસ્પિટલમાં લઈ ગયા, દવાખાનામાં. બધી પ્રસૂતિ બસ થઈ ગઈ, અને જે પેલી નર્સ હતી એને બધું જે કર્યું, પણ પછીથી એને થોડા સમય પછી બધું પરવારીને પોતાની ઓફિસમાં ગઈ. એની આગળ એક વીંટી નારી ગઈ, ક્યાં વીંટી ક્યાં ગઈ? વીંટી બધે તપાસ કરી, બધે તપાસ કરી, ના પછીથી ગઈ ક્યાં વીંટી? પછી એને ખબર આપી કે મારી વીંટી ખોઈ ગઈ છે. એટલે એના વિભાગના જે પોલીસ વિભાગના ને આવે, તમે શું શું કામ કર્યું, ક્યાં ક્યાં હતા, કેવી રીતે કરતા હતા, એ બધું જ એ કર્યું. પછી પ્રસૂતિ કરાવી ત્યાર પછીથી પેલા એની માને પૂછ્યું કે તમારો વ્યવસાય શું છે, તમારો પતિ શું કરે છે. એને હળવાશથી કહી દીધું કે અમારો આ ધંધો છે. એટલે પછી પેલા એ માનસ શાસ્ત્ર રીતે અનુમાન કર્યું, એક કામ કરો ને, આ બાળકની મુઠ્ઠી ખોલાવો જોઈએ. તો હવે જન્મેલું બાળક હતું, પણ મુઠ્ઠી ખોલાવી એમાંથી વીંટી નીકળી. આ સંસ્કાર કે પતિ પત્ની બંને ખિસ્સા કાતરુ હતા, તો એનામાં સંસ્કાર કયા આવવાના? તો માનવ જીવનની અંદર આ જેને કહેવાય કે સંસ્કાર, આજે માણસના જીવનની અંદર આ આવેલી પરિસ્થિતિ એ એકબીજાના અનુભવો અને અનુભવોના પરિણામ. કોઈ સિદ્ધ મહાપુરુષ, કોઈ સંત પાસે, કોઈ સજ્જન પાસે ગયા છું અને એના જીવનના અનુભવોની વાત કરશે કે એના સંતાનો હશે, તો એ સદાચારી હશે. પણ આવી રીતે કોઈ દુરાચારી માણસના સંતાનો હશે તો એના દુરાચારના અનુભવ પ્રમાણે એ બાળક પણ એવા જ હશે, જેમાં બાળકની જન્મેલા બાળકના મુઠ્ઠીમાંથી વીંટી નીકળે. અનુભવ ઉર ઉપજે જ્યારે. તો માનવ જીવનના આ બધા અનુભવો, એ સંસ્કારો અને એના જીવનની અંદરનો એનું ઘડતર આવી સ્થિતિમાં માણસને મૂકી દે છે. આપણે તો જય મહારાજના સાનિધ્યમાં છીએ અને જય મહારાજ આપણને સાધન આપે છે ઉપાસનાનું, અધ્યાત્માનું, અને અધ્યાત્મના સાધનમાં અનુભવ, એ અનુભવ તો સંયમનો અનુભવ હોય, સદાચારનો અનુભવ હોય, સાત્વિકતાનો હોય, કે કોઈ પણ સારા ગુણનો અનુભવ હોય, ક્યાં તો પછી સાધન ભજન આપે અંતર્મુક્તાનું, આત્માનુસંધાનનું. તો એ જે અનુભવ પ્રાપ્ત થાય મહાપુરુષોના સાનિધ્યમાંથી, અને એમાંથી જે કઈ આપણને સમજાય, આપણા હૃદયની અંદર ઉત્પન્ન થાય, ઉપજે અનુભવ જયારે હોય ત્યારે થાય શું? આ તો જયારે વાત કહ્યું છે. અનુભવ ઉપજે જયારે, તો ત્યારે તો પાછળ આવવું જ જોઈએ, નહીતર વાક્ય અધૂરું રે. અનુભવ ઉપજે જયારે, પણ પછી શું? એટલે અડધા વાક્યની અંદર આટલી બધી વાત કરી, અને હવે પછીથી કહ્યું કરવા. અનુભવ ઉપજ્યા પછીથી શું થાય? અનુભવ મેળવ્યો, આપણા પોતાના હૃદયની અંદર એ અનુભવ સમજાઈ ગયો, બરાબર ઠસી ગયો અનુભવ, પછી આગળ શું? એ અનુભવના આધારે કોઈ ભૂલ થશે ખરી? પછી ના, ચોર ચોરી કરવામાં ભૂલ નહીં કરે, અને સાધક પોતાની સાધનામાં પણ ભૂલ નહીં કરે, બંને સફળ થશે. તો અનુભવ ઉપજે જ્યારે, ત્યારે શું થાય? બહુ સરસ જય મહારાજે બહુ સરસ એનો એ બતાવ્યું છે, પરિણામ બતાવ્યું છે. શું કરવા ભમશે ત્યારે, માણસને પૂરેપૂરો અનુભવ થયા પછીથી એ શા માટે ભટકવા રખડવા માટે નીકળે? એનું મને નહીં ભમે. કેમ? સાચું સમજાઈ ગયું છે. ભમવાનું ક્યાં હોય? અજાણ હૈયે. જ્યાં આગળી માત્ર માણસની વૃત્તિ ભમવા રખડવા સિવાય બીજું કશું જ મગજમાં કામ કઈ ના હોય, અને એ ભમવામાંથી ઉપલબ્ધિ કઈ? કશું જ નહીં, માત્ર સમય અને શક્તિનો દુર્વ્યય. એનું નામ છે ભટકવું, ભમવું, રખડવું. હા, તમે નીકળ્યા છો, કઈ કામ કરવા માટે નીકળ્યા છો, કામ કરીને આવ્યા છો, એ રખડવું નહીં હોય. એક એમને એમ ફરનારને પૂછે કે ભાઈ ક્યાં ભટક્યા, રખડી આવ્યો? અને કામ કરવા વાળો કમાવા વાળો હોય, ભાઈ ક્યાં જઈ આવ્યા, શું કામ કરી આવ્યા, એને ભટકવાનું કહેશે? એને કામ કહેવાશે? તો આ સૃષ્ટિની અંદર માણસ તરીકે જન્મ્યા છે, આવ્યા છે, પ્રભુએ આપણને મોકલ્યા છે. જો એનું લક્ષ્ય માનવ જીવનનું, માનવ શરીરનું એ પ્રાપ્ત ન થાય તો એનો ફેરો ફોગટ જાય. એ જઈને આવ્યો કે શું કરીને આવ્યો? કે મહારાજ કશું નહીં, જીવનની મૂડી આપી હતી, મનુષ્ય શરીર આપ્યું હતું, વેડફીને આવ્યો, મૂડી વેડફીને આવ્યો, કશું કમાયા વગર, કશું કર્યા વગર. શું કહેવાશે? જઈને એમને પાછો આવે. હા, ઈરો ઘોઘે જઈને પાછો આવ્યો. ઈરો ઘોઘે જઈને એટલે બધાની વાત છે, એ વાત દરેકને લાગુ પડે છે. જો જીવનની અંદર સાર્થકતાની કોઈ પણ આપણી સાધન ભજનની પ્રવૃત્તિ ના કરી, તો આપણે પણ જયારે પાછા જઈએ ને ત્યારે ભગવાન ઉભા ઉભા હશે, જો આ હીરો આવ્યો ઘોઘે જઈને, કશું કર્યા વગર, બધું વેડફીને, બધું બરબાદ કરીને જીવનનું લક્ષ્ય ભૂલ્યા. અનુભવ ઉપજે જયારે, શું કરવા ભમશે ત્યારે, જયારે હોય તે ત્યારે આવવાનું છે. તો એ જયારે અને ત્યારે આ બે જ વસ્તુ, જેમ આમ હોય તો આમ હોય જ, તે વચ્ચે તો જ મોટો નડે, પણ અહિયાં તો જયારે કહીને એક પ્રશ્ન મૂકી દીધો, અને ત્યારે કહીને ઉત્તર આપી દીધો. અનુભવ ઉપજે જ્યારે, શું કરવા ભમશે ત્યારે જવાબ મળી ગયો. એટલે જયારેથી શરૂ થતું વાક્ય હોય એ પ્રશ્ન છે, પણ પાછળ ત્યારે આવે એટલે એનો ઉત્તર ત્યાંનો ત્યાં જ મળી જાય. વાક્યમાં પ્રશ્ન હોય અને ઉત્તર બંને સાથે હોય, આ ભાષાની રચના છે. એમ જય મહારાજે પણ પોતાના શ્રી મુખથી વાત કરી કે જીવનના અનુભવો તમને ક્યાં લઈ જશે, સ્થિરતાએ લઈ જશે. શું કરવા ભમશે, જ્યાં અનુભવ થઈ ગયા પછી રખડવાની કઈ જરૂર. બધી બાબતમાં, જીવનની એક એક બાબતની અંદર માણસ બાળકથી માંડીને વૃદ્ધ થાય ત્યાં સુધી, પછી બધા જ અનુભવો કરી લે જીવનની અંદર. કશાય અનુભવ કરવાના બાકી ના રહે, વૃદ્ધાવસ્થા આવી ગયો કે બસ બધું જોઈ લીધું, માણી લીધું, બહુ ખાઈ પી લીધું, હવે શું જરૂર. તો આમ જીવન આખાના અનુભવનો નિચોડ એ આવે કે હવે નિતાંત શાંતિ, ક્યાંય ભટકવું નથી, કમાઈ લીધું, જોઈ લીધું, બધું લીધું, હવે શાંતિથી જીવનનું જે કઈ શેષ બચ્યું છે એને સદભાવથી, ભગવત ભજનથી એને યાપન કરીશું. આ છે ઉર ઉપજે જ્યારે અનુભવ, શું કરવા ભમશે. મન ભમતું રહે છે, મન ક્યાં ક્યાં નથી ભમતું, શું શું નથી, પણ એ જ્યાં જ્યાં ભમે છે ત્યાં ત્યાં અનુભવો કરી લીધા પછી ઠંડુ થઈ જશે, પતી ગયું. માણસના જીવનના આવેગો ઘણા બધા હોય, ઘણા બધા આવેગો હોય, જબરજસ્ત આવેગો હોય, પણ એ બધા આવેગો જેમ જેમ અનુભવ થતો જાય તેમ તેમ બધા આવેગો શાંત પડતા જાય, શાંત પડતા જાય. અને એ અનુભવમાંથી પોતે ઘડાય. જેમ ગરમ ગરમ કોઈ પણ ધાતુ લોઢું હોય એ ખૂબ તપે પછી એની પર પડવાના જ છે, ઘા પડવાના જ છે, સારા ખોટા નખામાં જરૂરના બધા ઘા પડવાના છે. અને એ જેમ તપેલી ધાતુ લોખંડ ઉપર ઘણના ઘા પડતા જાય, સહન ના થાય, હા, અને એ તપેલા લોખંડને જેમ જેમ અથોડા પડતા જાય ને તેમ તેમ એનો ઘાટ નીકળતો જાય, ઘાટ નીકળતો જાય, અને પછી ઠંડુ પડતું જાય. અને ઠંડુ પડ્યા પછી એની પર ઘાટ ના આવે, એટલે માણસ ઠંડો પડી જાય અનુભવે. અનુભવે બિલકુલ ઠંડો પડી જાય, પણ ગરમ ગરમ હોય જુવાનીનો છોકરા ઉંમરનો, એટલે પછી એની પર પછી ફટકા પડવાના પાછા. ગરમ છે એટલે કઈ બેસાડી નહીં રાખવાનું, ટીપી લો એને, અને પોતે જ ટીપાતો હોય, અને અનુભવના ગણ એની પર પડતો હોય પછી થાકે, બાપા આ તો બહુ મોટા, આ માર આપણાથી સહન ના થાય, બેસ જાવ છાના મના. પૂરો ઉપજે જ્યારે અનુભવ, શું કરવા ભમશે. પછી રખડવા મનથી કે શરીરથી, વૃત્તિઓથી રખડવાની ઈચ્છા નહીં થઈ, જોઈ લીધું બધું. પરદેશ એક બે વાર પાંચ વાર જઈએ, હવે નથી જવું, બહુ થઈ ગયું, કેમ બધું જોયેલું છે, શાંતિ લેવી છે. તો અનુભવોનો આસ્વાદ જીવનને આનંદ આપશે, જીવનને રસ આપશે અનુભવોનો જ આનંદ. પણ એ અનુભવોનો આનંદ આપણને પોતાને સમજાવવો જોઈએ. એ અનુભવની અંદર આપણને આનંદ રસ આવવો જોઈએ. રસોઈ બનાવી સરસ અનુભવ પૂર્વક રસોઈ બનાવી છે, એમને નહીં, કાલે જમશો એટલે ખબર પડશે. અને અનુભવ પૂર્વકની રસોઈ, અનુભવી રસોઈ આને બોલાવ્યો હોય, અને સરસ રસોઈ બનાવી હોય અનુભવ પૂર્વક, પછી એને જમો જોઈ, સ્વાદ આવશે, રસ આવશે. એમ જીવનને પણ અનુભવથી જો માણીશું તો જીવન જીવવાનો પણ સ્વાદ આવશે, એમાંથી આપણને આનંદ આવશે કે જીવન મારું બહુ સારું. જો ને કોઈ ખોટા કામ કર્યા નથી, કોઈ ખોટું પાપ કર્યું નથી, અને જીવનને છેલ્લા શ્વાસે આંખ શાંતિથી મીચાય ત્યારે ઘાસ. ડોંગરે મહારાજ નો છેલ્લો અંત જોયો છે આપણે, બિલકુલ સૌમ્ય ભાવ અને શ્વાસ ધીમે 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 શાંત થઈ ગઈ. બસ, નહીં કોઈ આવેગ, નહીં શ્વાસ, નહીં કોઈ અંદર અશાંતિ પણ નહીં, બિલકુલ હળવાશ. જાનકીદાસજી મહારાજ બસ ત્રણ વાર ઓમ ઓમ ઓમ, છેલ્લો શ્વાસ કે અનુભવી લીધું જીવનને, સમજી લીધું જીવનના છેલ્લા સમયે મગજમાં જે વિચારો હોય ને એ પ્રમાણે માણસને ઉધામાને તોફાન કરાવડાવે. પણ જો મનની અંદર જીવનના અનુભવ પ્રમાણે વિચારો જો શાંત હશે, સૌમ્ય હશે, તો અવશ્ય એ ધીર શાંતિથી વિદાય લેશે. શું કરવા ભમશે ત્યારે અનુભવ ઉર ઉપજે જ્યારે. જય મહારાજ.